તારીખ 18/3/1990 સુવિધિના પાના નંબર 12, 13 અને 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
છેલ્લો પેરેગ્રાફ 12મા પાને જ્ઞાન સ્વયં વેદક સ્વભાવી છે. વેદવાનો સ્વભાવ વેદન એ જ્ઞાન પરિણમન સાથે અભેદ છે. તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે ત્યારે સ્વસન્મુખ થઈને વેદવાનું બને છે. જ્યારે પ્રવર્તમાન જ્ઞાનની પર્યાય ચાલતી જ્ઞાનની પર્યાય પોતામાં વિદ્યમાન વેદનનો અનુભવ કરે છે ત્યારે એને જ્ઞાનને પર સન્મુખ થવાનું બંધ થઈને સ્વસન્મુખ થાય ત્યારે જ એ વેદનનું એને ગ્રહણ થાય છે. વેદન તો વેદન છે પણ વેદનનું ગ્રહણ થવું એ દિશા બદલાય છે ઉપયોગની ત્યારે થાય છે. નહીં, ઉપયોગ એટલે અહીંયા જ્ઞાનનો ઉપયોગ છે. ઉપયોગ પોતે જ પોતા ઉપર આવે, ઉપયોગ પોતામાં વર્તતા વેદન ઉપર આવે. પરથી અને રાગથી ભિન્નપણાનો અભ્યાસ વ્યાપકતાના અવલોકનપૂર્વક જેને ઠીક પ્રમાણમાં સારા પ્રમાણમાં થયો છે તેને પોતાના જ્ઞાનમાં રહેલા વેદનને ગ્રહણ કરવાની ક્ષમતા આવે છે, યોગ્યતા આવે છે. ત્યારે ઉપયોગ પોતે જ પોતામાં રહેલા વેદનને સન્મુખ થઈને પોતાના જ્ઞાન વેદનને ગ્રહણ કરે છે. આ પ્રકારે સ્વસન્મુખ થવાની રીત છે. એ પહેલાં આ જીવ અનેક પ્રકારે ધર્મના કાર્યોમાં બહિર્મુખ ભાવે પ્રવર્ત્યો છે. આત્માનું પરમાત્માનું ચિંતન મનન ગોલન નિધિધ્યાસન આ બધું જે થાય છે એ બધું બહારને બહાર થાય છે. દિશા જ્યાં સુધી ફરતી નથી ત્યાં સુધી અંતર્મુખની દિશામાં એક કદમ પણ જીવ આગળ વધતો નથી. બહિર્મુખ દિશામાં ગમે તેટલો આગળ વધે તો તે દિશાનો વિપર્યાસ છે, વિપરીત દિશા હોવાથી અવિપરીત કાર્ય સધાતું નથી. હવે જ્ઞાન વેદન ક્યાં રહ્યું છે? અંતરંગમાં રહેલા જ્ઞાન વેદનને એ પરિણતિમાં છે. પરિણતિમાં રહેલું જે જ્ઞાન વેદન અથવા સામાન્યમાં જ્ઞાન સામાન્યમાં રહેલું જે જ્ઞાન વેદન તેને વેદતા એટલે તેના ઉપર ઉપયોગને લઈ જતા એમ જે પરિણતિમાં જ્ઞાન વેદન છે ઉપયોગને એ બાજુ લઈ જતા જ્ઞાનની દિશા ઉપયોગની દિશા બાહ્ય તરફ પર તરફ રહેતી નથી, થતી નથી. બાહ્ય જ્ઞેય ઉપર ત્યારે જ્ઞાનની દિશા હોતી નથી પરંતુ અહીં જ્ઞાનની દિશા અંતર્મુખ થાય છે. અને જ્યારે જ્ઞાનની દિશા અંતર્મુખ થાય છે ત્યારે વસ્તુનો સ્વભાવ આત્મા વસ્તુ આત્મા પદાર્થનો સ્વભાવ અંતર્મુખ પરિણમન કરવાનો છે એવો અંતર્મુખ પરિણમન સ્વભાવ પણ પ્રતિભાસે છે. એટલે વસ્તુ અંતર્મુખ પરિણમન સ્વભાવે છે એમ ભાસે છે, એટલે અંતર્મુખ થાવ, અંતર્મુખ પરિણામને કરું એ પ્રશ્ન પણ અહીંયા ખલાસ થાય છે. જ્યાં સ્વભાવ અંતર્મુખ પરિણમવાનો છે ત્યાં કૃત્રિમતા અને કર્તૃત્વ એ વાત અભિપ્રાયમાંથી ખલાસ થાય છે કે મારે આમ કરવું છે, મારે આમ થવું છે, એ અભિપ્રાય ખલાસ થાય છે. કર્તૃત્વનો અભિપ્રાય, કૃત્રિમતા કરવાનો અભિપ્રાય, સહજ આત્મ સ્વરૂપમાં સહજપણે અંતર્મુખ થવું એ તો એનો સ્વભાવ જ છે. એને અંતર્મુખ હું કરું ને પરિણમું ને એ કર્તૃત્વ છે, એ વાત રહેતી નથી. એ બધા બહિર્મુખ પરિણામે થતા કાર્યો છે અને એવા અનંતવાર જીવે કર્યા છે. 6-6 મહિના ઊંધે માથે નીચે અગ્નિ હળગાવીને લટક્યો છે, એવા આકરા તપ કર્યા છે. પરિશ્રમ, આત્માની શાંતિ મેળવવા ઘણો પરિશ્રમ આ જીવે કર્યો છે, પણ હજી સુધી એને આત્મશાંતિનો સ્વાદ ચાખ્યો પણ નથી. એટલે હવે બાહ્ય કાર્યોથી દિશાને બદલાવીને અંતર્મુખની દિશા કેમ થાય પરિણામમાં, એ વિધિ ઉપર આવવું છે. કાર્યની પદ્ધતિ શું છે આમાં, એ અહીંયા તો હજી સમજવાનો વિષય છે. કાર્ય કરવું એ બીજી વાત છે. જ્યારે અંતર્મુખ પરિણમન સ્વભાવ મારો પોતાનો સ્વયંનો છે એમ જ્યારે પોતાના લક્ષમાં આવે છે ત્યારે પુરુષાર્થની કૃત્રિમતા બંધ થાય છે અને સહજ પુરુષાર્થ શરૂ થાય છે. એ પહેલાં કરું કરું એમ જોર આવતું હતું, પુરુષાર્થ એટલે જોર આવતું હતું પરિણામમાં. હવે સહજપણે એ ક્રિયા થવા લાગે છે એને સહજ પુરુષાર્થ કહે છે. ઉપયોગ વિભાવથી, વિકારના રસથી રંગાયેલો છે. શું હા, કે એની અંદર એ પોતાના જ્ઞાનની પરિણતિને પોતે નથી પકડતો. નહીંતર બે થઈને અખંડ પર્યાય છે જ્ઞાનની, લબ્ધ ઉપયોગ થઈને, પણ લબ્ધમાં રહેલું જે જ્ઞાન વેદન એને પકડતો નથી. ઉપયોગમાં સર્વાંશે અભાવ નથી, પણ એ તો એટલું બધું તિરોભૂત છે કષાય રસને લઈને કે એને પોતે ગ્રહણ કરી શકતો નથી. વેદન પોતે અનુભવ સ્વરૂપ છે અને અનુભવમાં જ વેદન છે. વેદન કરે એમ કહો કે અનુભવ કરે એમ કહો કે વેદનનો અનુભવ કરે, કેમ કે અનુભવ બીજાનો કરતો હોવાનો પોતે અધ્યાસમાં છે, બ્રહ્મમાં છે, બ્રહ્મણામાં છે કે મને ઠંડી લાગે છે, મને ગરમી લાગે છે, મને ગળ્યું લાગે છે, મને કડવું લાગે છે, એવો ભ્રમ છે. આજે જ્ઞાન જ થાય છે, એવું જાણવું થાય છે, અને વેદવું તો જ્ઞાનનું જ થાય છે. સર્વકાળે વેદવું તો જ્ઞાનનું જ થાય છે. કોઈ જીવે ક્યારે પણ અનંતકાળમાં જ્ઞાન સિવાય બીજું વેદ્યું નથી, જ્ઞાન સિવાય બીજું અનુભવ્યું નથી. પણ જ્ઞાન વેદનનો અનુભવ એમ લેવું છે કે એટલે કે બીજાનો અનુભવ નહીં. દશાની દિશા પલટવી તે અપૂર્વ છે. આ શબ્દ લીધા છે ગુરુદેવ. દશાની દિશા પલટવી તે અપૂર્વ છે. પૂર્વે બહિર્મુખ પરિણમનથી અનેક કાર્યો કર્યા છે ધર્મના નામે ધર્મના બહાને, અને ધર્મ થયો હોવાનું માન્યું છે, ધર્મ કર્યો હોવાનું માન્યું છે. એ ધર્મ નથી, પણ અધર્મને ધર્મ માન્યો છે. કઠોર ભાષામાં એને પાખંડ કહે છે. શું? અધર્મને ધર્મમાં કહે તે પાખંડ છે. આ પરિસ્થિતિ છે. શું કહે છે કે દશાની દિશા પલટવી તે અપૂર્વ છે. આવા સ્વરૂપ નિર્ણય કાળે જ એક અખંડ અભેદ વસ્તુના દ્રવ ગુણ પર્યાય આદિ ભેદ યથાર્થ રૂપે સમજાય છે. આવા સ્વરૂપ નિર્ણય કાળે જ આ પ્રકારે સ્પષ્ટ અનુભવાંશે. નિર્ણય એટલે પ્રતીતિ થાય છે ત્યારે જ એક અખંડ અભેદ જે પોતાનું પરમ તત્વ છે, વસ્તુ એટલે પોતાનું પરમ તત્વ છે, તેના દ્રવ ગુણ પર્યાય આદિ ભેદ યથાર્થ રૂપે સમજાય છે. આ તત્વજ્ઞાનની શિબિરમાં દ્રવ ગુણ પર્યાય સમજવા માટે જે ક્લાસ ચાલે છે એમાં દ્રવ ગુણ પર્યાયના ભેદ શીખડાવવામાં સમજાવવામાં આવે છે. ત્યારે સમજાય છે એવું લાગે છે, પણ ત્યારે યથાર્થ સમજાયા હોતા નથી. શું અહીંયા યથાર્થ સમજાય છે? કેવી રીતે? કે પોતે વર્તમાન અવસ્થા રૂપે પોતાને અનુભવતો હતો. ચાલતી રાગાદી રાગ દ્વેષ મોહ આદિ પ્રકાર જે અવસ્થા છે એ અવસ્થા રૂપે પોતાને અનુભવતો હતો. પોતાનું મૂળ સ્વરૂપ શું છે એથી પોતે બેભાનપણે અભાનપણે વર્તતો હતો. એ મૂળ સ્વરૂપનું અહીંયા જ્ઞાન થયું એટલે દ્રવ્ય ગુણનું જ્ઞાન થયું. હું એક અભેદ અખંડ પરમ તત્વ છું. જ્ઞાન અને સુખ આદિ અનંત ગુણ અનંત શક્તિઓ મારામાં છે, અને વર્તમાન અવસ્થા તો એને પરિચિત હતી કે જે અવસ્થામાંથી અવગુણને ટાળી દોષ મલિનતા અપવિત્રતાને ટાળી નિર્દોષતા અને પવિત્રતા અને ગુણને પ્રગટ કરવા માટે એણે પોતે એક વિચાર કર્યો હતો. એ અભિગમથી એણે આ પ્રયત્ન કર્યો. પ્રયત્ન શેના શા કારણે કર્યો? કે આ વર્તમાન દશા બરાબર નથી. ચાલતી મારી દશામાં અનેક પ્રકારના દોષ મલિનતા અપવિત્રતા અને દુઃખ થાય એવા ભાવો વર્તે છે, આકુળતા થાય એવા ભાવો વર્તે છે. એના બદલે શાંત પવિત્ર અને નિર્દોષ મારું પરિણમન થવું જોઈએ. એવું ગુણવાન પરિણમન પ્રગટ કરવા માટે પોતે આ દિશામાં એ કાર્ય સિદ્ધ થાય એ દિશાના સંશોધનમાં આગળ ગયો. એટલે દશા બદલવી છે, દશા બદલતી ચીજ છે એ તો એને પરિચિત હતું. અપરિચિત ધ્રુવ વસ્તુથી હતો જે કુટસ્થ છે, એવી ધ્રુવ નિત્યાનંદ સ્વરૂપ વસ્તુ છે એનાથી પોતે અપરિચિત હતો. એનો જ્યાં પરિચય થયો, ઓળખાણ થઈ, ત્યારે એને દ્રવ ગુણ પર્યાય વસ્તુનું જે વિજ્ઞાન છે, વસ્તુનું જે બંધારણ છે એ અહીંયા યથાર્થ સમજાય છે. વળી ભેદ સમજવામાં આવતા છતાં પણ દ્રવ ગુણ પર્યાય અથવા અનેક ગુણો અનેક પર્યાયોના ભેદો સમજવામાં આવવા છતાં પણ ભેદનો દ્રષ્ટિકોણ ગૌણ થઈ મુખ્યપણે અભેદતા સાધવાની પ્રક્રિયા ચાલે છે. વિશેષતા છે કે ભેદ અભેદાત્મક વસ્તુ વસ્તુ, ભેદાભેદ સ્વરૂપ વસ્તુ એ સમજવા છતાં ભેદ ગૌણ થઈને અભેદને સાધવાનો મુખ્યપણે પ્રયાસ ચાલે છે, પ્રયત્ન ચાલે છે. અને અભેદ અનુભવ થાય, અભેદ વસ્તુનો અભેદ અનુભવ થાય એ પ્રોસેસમાં પોતે આગળ વધે છે, એ પ્રક્રિયામાં આગળ વધે છે. એવી પ્રક્રિયા ચાલે છે. ભેદનું જ્ઞાન ગૌણ રહી જાય છે, અભેદની મુખ્યતા થઈને અભેદતા સાધવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વેદન વર્તમાન અંશનું હોવા છતાં અવલંબન અંશીનું અને સ્વભાવનું લેવાનું છે. આ વાસ્તવિકતા, આ પરિણમનમાં રહેલી વાસ્તવિકતા આ છે કે વેદન અંશીનું સ્વભાવનું થતું નથી. જે ત્રિકાળી કુટસ્થ છે એમાં વેદન થતું નથી, એ વેદન રહિત અવેદક સ્વભાવ છે. ખરેખર તો શક્તિ અપેક્ષાએ તે વેદક સ્વભાવ છે, પરિણમન અપેક્ષાએ તેમાં વેદન નહીં હોવાથી તેને અવેદક સ્વભાવ કહેવામાં આવે છે. એ શબ્દનો પ્રયોગ સુગાનીજીએ એક પત્રમાં કર્યો છે, અવેદક સ્વભાવ. એક વખત તો ચર્ચામાં એ શબ્દનો પ્રયોગ કર્યો હતો, લોકો સહન ન કરી શકે એવી વાત છે. પણ એમ કહ્યું કે જ્ઞાયક જાણે છે કે નહીં, તો એમ કહ્યું કે ત્રિકાલી હૈ સો અંધા હૈ, એમ કહ્યું. એને જ્ઞાયક કહેવો, એને આંધળો કહેવો, હે શું કહેવું છે આમાં? કે જાણવાની જે ક્રિયા છે એ અંશ ભિન્ન છે અને જ્ઞાયક ભિન્ન છે, એકનો બીજામાં અભાવ છે. શું જે જ્ઞાયક તત્વ છે, સ્વભાવ તત્વ છે, એ જાણતું નથી, કેમ કે એ શક્તિરૂપ છે. દિવાસળીના ટોપકામાં રહેલી અગ્નિ બાળતી નથી, પણ ભડકો થાય તો, એક તિખારો હોય તો બાળે. આમાં તો છે ને, આ ગેસનું લાઇટરમાં તો તણખો જ આવે છે અને એક સેકન્ડના ઓછા ભાગમાં થઈને નાશ પામે છે, પણ જાળ પકડે છે કે નહીં. પણ એની અંદર જે કાંકરી છે એમાં જે અગ્નિ છે લાઇટરની અંદર, એ બાળે નહીં. એવી લાખો કાંકરી ભેગી કરવા અમે લાખો દિવાસળી એક જગ્યાએ પડી હોય, ગેસ તેલનો ડબ્બો બાજુમાં પડ્યો હોય, પેટ્રોલનો ન બાળે, એક તણખો હોય તો બધું સ્વાહા કરી નાખે. એમ બંનેના ધર્મો જુદા જુદા છે. વ્યક્ત પ્રગટ અવસ્થાનો ધર્મ જુદો છે, અવ્યક્ત શક્તિનો ધર્મ જુદો છે, બંનેના ધર્મ જુદા જુદા છે. આત્મામાં અનંત ગુણનું નિધાન છે, આત્મા તો અનંત જ્ઞાન, અનંત દર્શન, પણ શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે. શું? અનંત આનંદ, અનંત સુખ, અનંત શાંતિ, અનંત પ્રભુતા. પ્રભુ છે, પોતે પ્રભુ છે, અનંત પ્રભુતા છે, એવું પ્રભુત્વ છે, પણ શક્તિ રૂપે છે. એ અનંત ગુણથી, એટલા અનંત ગુણથી ભરેલો છે કે ગણતા ગણતા છેલ્લો કયો એવો કોઈ આવે નહીં. શું ગણવા બેસે તો હવે આ ક્રમથી ગણતા 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 આ છેલ્લો ગુણ એમ આવે નહીં. ખાલી નથી, શૂન્ય નથી, પણ અનંત ગુણથી ભરિતાવસ્થ છે, ભરેલો છે, ભરપૂર ભરેલો છે. સુગાનીજી કહેતા લબાલબ ભરેલો છે, સ્વભાવથી લબાલબ ભરેલો છે. જેમ કોઈ કહે ને, ભાઈ એટલું બધું આને લોહી છે ને, એક ચોંટકો ભરશો ને તો લોહી નીકળશે. શું એમ સહેજ આમ અંતર્મુખ, અંતર્મુખ થઈને જ્યાં સ્પર્શ કરે ત્યાં અંદરથી પાતાળ ફાટે છે, અંદરથી જે આનંદના શાંતિના ફુવારા ફાટે છે, સહેજ સ્પર્શ કરતા તે એવું પરમ તત્વ છે. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વેદન વર્તમાન અંશનું હોવા છતાં એનું અવલંબન નથી, અને અવલંબન અંશીનું અને સ્વભાવનું હોવા છતાં તેનું વેદન નથી. આ પૂજ્યબેન શ્રીએ વચનામૃતમાં આ વિષય સ્પષ્ટ કર્યો. જોકે વર્તમાન અંશરૂપ વર્તતો ભાવ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવમાં હુંપણાના ભાવે અભેદતા સાધીને સ્વાનો સ્વરૂપાનુભવ કરે છે. જે વર્તમાન અંશમાં વેદન છે અને જે ત્રિકાળી અંશીનું અવલંબન લે છે, અનુભવ કરે છે એમ કહેવાય છે, તે ત્રિકાળી સ્વભાવમાં હુંપણાના ભાવે અહમપણે અહમ બુદ્ધિથી અભેદતા સાધીને, એટલે હું એ છું એમ કહે છે. ગુરુદેવ જરા જુદું કરીને કહેતા કે પર્યાય એમ કહે છે કે હું ત્રિકાળી છું અને હું પર્યાય નથી. પર્યાયને ભાષા આપી વર્તમાન અંશને, તો એને શું કહ્યું કે હું તો ત્રિકાળી છું. પોતાનો અસ્તિત્વ સ્વભાવ એ ત્રિકાળ દ્રવ્યમાં છે, એટલે હું છું ત્રિકાળીમાં, હું છું. પોતાનું અસ્તિત્વ ત્રિકાળીમાં પર્યાય સ્થાપે છે. જેને પ્રશ્ન ઉઠાવ્યો કે પર્યાય જૂઠું નથી બોલતી, જો આવી રીતે પર્યાયને ભાષા આપો કે હું પર્યાય નહીં ને હું ત્રિકાળી, તો પર્યાય જૂઠું નથી બોલતી, પર્યાય સાચું બોલે છે. શું કે એનું અસ્તિત્વ છે ક્યાં છે? ત્રિકાળીમાં છે. પર્યાય તો એક સમયમાં નાશ થશે, તો પોતે મરી ગયો. ભાવમરણ એને કહે છે કે સમય સમયની અવસ્થામાં આખે આખો પોતે પોતાને અવધારી લે છે, એમાં તો એને ભાવમરણ ઉત્પન્ન થાય છે. એના નિમિત્તે કર્મ બંધાતા દ્રવ્યમરણ ઉત્પન્ન થાય છે, શરીરનો ગ્રહણ ત્યાગ થાય છે, એ દ્રવ્યમરણ છે. જો કે વર્તમાન સ્વરૂપ વર્તતો ભાવ ત્રિકાળી જ્ઞાયક સ્વભાવમાં હુંપણાના ભાવે, એટલે હુંપણું કરીને ભાવથી અભેદતા સાધી અને સ્વરૂપ અનુભવ કરે છે, ત્રિકાળીનો અનુભવ કરે છે એમ કહેવાય છે. કરે છે તો પોતાની પર્યાયનો, તો પણ ત્રિકાળીમાં વેદન હોતું નથી. તો પણ વેદન પર્યાયમાં મર્યાદિત છે, એથી આગળ નથી. અને પર્યાયમાં રાગ વેદન ગૌણ થઈ, અત્યાર સુધી જે પર્યાયમાં રાગને વેદતો હતો ભેદ ભાવે, તે પર્યાયનો રાગ વેદન ગૌણ થઈ અથવા ભિન્ન થઈ જ્ઞાન વેદનનો આવિર્ભાવ થવા છતાં પણ તેનું એવું મુખ્યપણું ન થાય કે જેથી તેનું અવલંબન લેવાય જાય. શુંમાં કેવું છે કે પર્યાયમાં જે કાર્ય થયું એ એવું થયું કે રાગની જે મુખ્યતા હતી એ છૂટી ગઈ, જ્ઞાન વેદનનો આવિર્ભાવ થયો એટલે મુખ્યપણે એ વેદાવા લાગ્યો, તો પણ એ મુખ્યતામાં મર્યાદા રહે. એ પર્યાયની મુખ્યતા જ્ઞાનની આનંદની શાંતિની અપૂર્વ શાંતિનો અનુભવ છે, તો પણ એની એટલી મુખ્યતા નથી થતી કે એનું અવલંબન લેવાય અને ત્રિકાળીનું અવલંબન ન રહે. ત્રિકાળીનું અવલંબન રહે ત્યારે જ આવી શાંતિ વિદાય. ત્રિકાળીનું અવલંબન છૂટતા વર્તમાન શાંતિનું જો અવલંબન લેવાય તો શાંતિમાંથી અશાંતિ ઊભી થાય, શાંતિ ન રહે, શાંતિ મટીને અશાંતિ થઈ જાય, આ પરિસ્થિતિ ઊભી થાય. એટલે જ્યારે ઉપયોગ પોતાના જ્ઞાન વેદન ઉપર જતા શાંતિનો અનુભવ થાય છે ત્યારે પણ અવલંબન ત્રિકાળીનું છે, એ લક્ષમાં રાખવાની વાત છે. એક સાથે સાયમલ્ટેનિયસલી વાત છે, એક જ સાથે બે પ્રક્રિયા છે. એક જ પર્યાયમાં અવલંબન ત્રિકાળીનું, વેદન વર્તમાનનું. વર્તમાન વેદન અપૂર્વ અને અસાધારણ હોવા છતાં એનું અવલંબન નહીં અને ત્રિકાળીનું વેદન નહીં. આમ એક સાથે અવલંબન અને વેદનનો જુદો જુદો વિષય છે. જે અવલંબનનો વિષય છે તે વેદનનો વિષય નથી, વેદનનો વિષય છે તે અવલંબનનો વિષય નથી. આ પ્રકારની સૂક્ષ્મતાથી જે અજાણ છે એ સ્વાનુભૂતિમાં પ્રવેશ નથી કરતા. આવી એક સૂક્ષ્મતા અંદર રહેલી છે કે અવલંબન કોનો અને અનુભવ કોનો, એ વિષયને જેથી જે અજાણ રહે છે એને આ વિષયનો પ્રવેશ થતો નથી, એટલે એને સ્વાનુભૂતિનો પ્રસંગ આવતો નથી. આ પ્રકારની વિધિનો સંક્ષેપમાં વિચાર કરતા અથવા સંક્ષેપપણે વિચારતા પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનો પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રપણું થતાં એટલે અભેદભાવે હું આવો જ છું એમ થતાં સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. આ વિષય અનુભવ પ્રકાશમાં છે. શું નીચે એ વાત લીધી છે, એમના નામનો ઉલ્લેખ કર્યો છે, પણ એમણે અનુભવ પ્રકાશમાં બહુ સંક્ષેપમાં વિધિનો વિષય નિરૂપિત કરેલો છે કે પ્રગટ જ્ઞાન વેદન દ્વારા ઉપયોગ દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું હું ત્રિકાળી પ્રત્યક્ષ અનંત પ્રત્યક્ષ સ્વભાવી આત્મા છું એવી પ્રતીતિ સાથે પુરુષાર્થ રુચિ અનુયાયી વીર્ય પ્રતીતિને અનુસરતો પુરુષાર્થ એવા પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રપણું થતાં પુરુષાર્થમાં તીવ્રતા આવતા પુરુષાર્થમાં જોર થતાં સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે. સ્વસંવેદન જ્ઞાન વેદન જે તિરોભૂત છે તે આવિર્ભૂત થઈને ઉભરાઈને બહાર આવે છે. આ વિધિનો સંક્ષેપ છે. શું છે એકદમ ટૂંકાણમાં જો વિધિ લેવી હોય તો આ પ્રકારે છે કે પોતાના જ્ઞાન વેદન દ્વારા પોતે અનંત પ્રત્યક્ષ ત્રિકાળી સ્વભાવ છે એમ જેટલું પ્રતીતિનું બળ વધે સ્વસંવેદનનો આવિર્ભાવ વધે. એવું સ્વસંવેદનનો આવિર્ભાવ થાય છે જેમાં શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રી છે. પ્રતીતિ છે તે શ્રદ્ધા છે અને જ્ઞાન વેદન છે તે જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાન સ્વભાવના પ્રત્યક્ષપણા ઉપર જોર દે છે. પ્રતીતિનો વિષય તો સ્વભાવ સિવાય બીજો કાંઈ છે જ નહીં જ્ઞાનીને. તેથી બંને એક જગ્યાએ પુરુષાર્થ સહિત કાર્ય કરે છે ત્યારે સ્વાનુભવ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ જેને નિર્વિકલ્પ દશા કહે છે, વિકલ્પ રહિત દશા કહે છે, એવું સ્વસંવેદનની ઉત્પત્તિ એમાં થાય છે. આ કાર્યની વિધિ છે. વિધિનો સંક્ષેપ વિચારતા પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું પ્રત્યક્ષ જ્યાં સ્વભાવ છે એમ ભાષે, જ્યાં પ્રત્યક્ષ સ્વભાવ છે એમ જ્યાં ઉપયોગમાં આવે જ્ઞાન વેદન દ્વારા કે આ તો પ્રત્યક્ષ છે, અનુમાનથી નહીં, વેદન પ્રત્યક્ષ છે ને એના ઉપરથી ત્રિકાળ પ્રત્યક્ષ ઉપર જાય ત્યારે પ્રતીતિ સહિતનું જોર ઉત્પન્ન થાય છે કે જે સ્વસંવેદનને પ્રગટ કરે છે, નિર્વિકલ્પ અનુભવને સ્વાનુભૂતિને એ પ્રગટ કરે છે, જેમાં શ્રદ્ધા અને જ્ઞાનની મૈત્રી છે અથવા શ્રદ્ધા જ્ઞાન અને પુરુષાર્થ ત્રણેયની મૈત્રી એમાં છે. આ જ વિધિને અનુભવ પ્રકાશમાં સ્વશ્રી દીપચંદજી આ શબ્દોમાં વર્ણવે છે. તેની તે વાત ઉપરની વાત પણ એમના જ કેટલાક શબ્દો છે અને નીચેની વાતમાં તો એમના જે અવતરણ ચિહ્નમાં શબ્દો છે, બે વાક્યો લીધા છે, એ બંને વાક્યો એમના પોતાના શબ્દોના છે. કે જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે. સ્વાનુભવ કોને કહેવો, સ્વાનુભૂતિ કોને કહેવી? કે જ્ઞાનનો પ્રત્યક્ષ રસ, જ્ઞાનમાં જે પ્રત્યક્ષતા છે એનો રસ વેદવો, એની શક્તિ વેદવી ભાવની અંદર, તેને સ્વાનુભવ કહેવામાં આવે છે. સ્વાનુભવ બીજી કોઈ ચીજ નથી, પણ જ્ઞાનમાં રહેલો જે જ્ઞાન રસ એને પ્રત્યક્ષપણે વેદવો, અનુભવમાં લેવો, પ્રત્યક્ષ કરીને, પ્રત્યક્ષ કરી કરીને એને અનુભવમાં લે છે જ્ઞાની, તે અનુભવ છે. એટલે એટલું એક વચન પીડ્યું છે. બીજું એમનું વચનામૃત છે, પોતાને જ પ્રભુ સ્થાપ. આત્મા તે જ પરમાત્મા છે, તે જ પરમ તત્વ છે, મૂળ સ્વરૂપ છે, અપ્પા સ્વરૂપ. એને પ્રત્યક્ષ કરીને, નજીક જો, એની સમીપ જઈને જો કે હું પોતે જ છું, પોતાને જ પ્રભુ સ્થાપ, પોતાની સ્થાપના પ્રભુપણે કર, શ્રદ્ધાને જ્ઞાનમાં પ્રત્યક્ષપણે, અને પોતાના પરમેશ્વર પદનું દૂર અવલોકન ન કર. અર્થાત પોતાનું પરમ પદ ભિન્ન રહીને ન અનુભવી શકાય. અભિન્ન ભાવે, અભેદ ભાવે પોતાના પોતાનો સ્વાનુભવ કર. અવલોકનની પર્યાયમાં ઊભા રહીને, ભિન્ન રહીને એટલે અવલોકનની પર્યાયમાં ઊભા રહીને પણ એને ભિન્ન પણે ન જોઈ શકાય. પોતાનું પરમ પદ ભિન્ન રહીને ન અનુભવી શકાય. શું જુદો પર તત્વને નથી જોવું, સ્વયંને જોવો છે. એવી રીતે એમાં સ્વપણો આવે છે ત્યારે જ વજન આવે છે. સ્વપણો ન આવે ત્યાં સુધી પર તત્વ ઉપર વજન આવતો નથી, પુરુષાર્થ આવતો નથી. નહીં, પર તત્વ તરીકે નહીં. જોઉં છું, જોઉં છું હું, એમ કે જોયા કરું, જોયા કરું, જોયા કરું, પરને જોવું નથી, સ્વપણે પોતાને જોવું છે. પોતાનું પરમ પદ ભિન્ન રહીને અવલોકન પર્યાયમાં ઉભા રહીને ન કરી શકાય. અવલોકનની પર્યાયમાં ઉભા રહીને એમ શું, અવલોકનની પર્યાયમાં અવલોકન કરવાની વાત આવી, પણ હજી જે પર્યાયમાં ઉભો રહીને જે પદ્ધતિ છે એ પદ્ધતિથી પોતે ભિન્ન રહી જશે. એટલે પોતાના પરમપદમાં અહમપણું સ્થાપવું છે, વર્તમાન અવસ્થામાં અવલોકન કરતી પર્યાયમાં પણ અહમપણું સ્થાપવું નથી એમ કહેવું છે. હા, પર્યાયમાં ઉભો રહીને દ્રવ્યને ન દેખ એમ કહે છે. એ ઘણી વાર કહે છે કે પર્યાયમાં ઉભો રહીને તું દ્રવ્યને ન જો. એમાં શું છે કે જ્ઞાનમાં પ્રત્યક્ષતા છે અને સ્વરૂપમાં પ્રત્યક્ષતા છે. જ્યાં રસ જામે છે ત્યાં પછી ભિન્ન ભિન્ન પણ ભેદ છૂટી જાય છે, ભેદ છૂટી જાય છે. શું એક રસ થઈ જાય છે, રસનો અનુભવ છે એમાં. માણસ એક મીઠાઈનો ટુકડો ખાય રસથી, તો અંદરમાં શું નાખ્યું છે એ ભૂલી જાય, કે આમાં કેસર નાખ્યું છે, કે આમાં પિસ્તા નાખેલા છે, કે આમાં બદામ નાખેલી છે, કે આમાં ચોખ્ખું ઘી વાપરેલું છે ફલાણા ગામનું, બધું ભૂલી જાય છે. કેમ કે રસ છે ત્યાં, રસની અંદર ભંગ ભેદ ઉત્પન્ન થતો નથી. જો નિજાત્મ તત્વની ઓળખાણ થાય છે, જે નિજાત્મ તત્વની ઓળખાણ થાય છે તે શક્તિ રૂપે હોવા છતાં અવિકૃતપણે, અંતર્મુખપણે દ્રવ્યમાં વ્યાપક ભાવે પરિણમવાનો તેનો સ્વભાવ છે. શું કહે છે? જે નિજાત્મ તત્વની ઓળખાણ થાય છે તે શક્તિ રૂપે હોવા છતાં અવિકૃતપણે, અંતર્મુખપણે દ્રવ્યમાં વ્યાપક ભાવે પરિણમવાનો તેનો સ્વભાવ છે. તે દ્રષ્ટિકોણથી સ્વભાવને જોતા, જોતા એટલે માત્ર વિચારતા નહીં, તે દ્રષ્ટિકોણથી સ્વભાવને જોતા, એટલે વિચારતાને જોતા અને જોતાની સાથે ભાવતા, શક્તિનું વ્યક્ત પરિણમન થવા લાગે છે. આ પણ વિધિનો પ્રકાર છે. એક કાર્યની પદ્ધતિને વિધિના કેટલા પાસા છે એ એક એક પાસા ખુલ્લા કરે છે. અનુભવ પ્રકાશમાં જે દીપચંદજીની અનુભવ કરવાની કાર્ય પદ્ધતિ અને વિધિની નિરૂપણ કરવાની જેટલી જેટલી વાર એમણે એ વાત લીધી છે એ જુદા જુદા પાસાથી લીધી છે. સમગ્રપણે વિધિનો એક પ્રકાર છે, છતાં એની સૂક્ષ્મતા કેટલી છે કે અનુભવી મહાત્માઓ એના સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રકારો વ્યક્ત કરે છે કે અમે આ રીતે અનુભવ કરીએ છીએ, આ રીતે અનુભવ કરીએ છીએ, આ રીતે અનુભવ કરીએ છીએ. પહેલો વિષય અવલંબન અને વેદનનો સ્પષ્ટ થયો, પછી સ્વભાવના પ્રત્યક્ષપણાથી પ્રતીતિનું બળ વારંવાર ઉપજતા અનુભવ થાય, એક પડખું લીધું અનુભવની કાર્ય પદ્ધતિનું. બીજું પોતામાં જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો, જે પ્રગટ જ્ઞાનનો પ્રત્યક્ષ રસ છે એને ભાવમાં વેદવો, એથી એ પોતે જ અનુભવ છે. પોતાના પરમાત્મ તત્વને પ્રભુપણે સ્થાપતા અને સમીપ એટલે હુંપણે અનુભવ કરતા અનુભવ થાય છે, એને દૂરપણે અવલોકન કરતા અનુભવ થતો નથી, એટલે કે એ રીતે અનુભવ થાય છે. હવે એક બીજી વધારે સૂક્ષ્મ વાત અહીંથી લીધી છે કે જે નિજાત્મ તત્વની ઓળખાણ થાય છે નિર્ણયના કાળમાં, ભાવભાષણના કાળમાં, ત્યારે કેવો સ્વભાવ ભાસે છે કે છે તો શક્તિ રૂપે, શક્તિ રૂપે હોવા છતાં વ્યક્તિ રૂપે થવાનો, કયા પ્રકારે વ્યક્તિ રૂપે થવાનો એનો સ્વભાવ છે એમ સ્વભાવ ભાસે છે. ફરીને શક્તિ તો શક્તિ રૂપે છે, પણ શક્તિ શક્તિ રૂપે રહીને વ્યક્તિ રૂપે પરિણમે તો એ વ્યક્તિ રૂપે પરિણમવાનો એનો સ્વભાવ કેવો છે, કેવા પ્રકારે એ વ્યક્તિ રૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે, એવી શક્તિ છે, એનું વર્ણન એ પ્રકારે છે કે અવિકૃતપણે, એટલે અવિકારપણે, અવિકૃતપણે, અંતર્મુખપણે, બેમાં પણે પણે દીધું છે ને, અવિકૃતપણે, અંતર્મુખપણે, દ્રવ્યમાં વ્યાપ વ્યાપક ભાવે. જરા સૂક્ષ્મ પડશે વિષય, પણ વિષય થોડો રૂચિથી સમજવા જેવો છે. અવિકૃતપણે, અંતર્મુખપણે, દ્રવ્યમાં વ્યાપ વ્યાપક ભાવે પરિણમવાનો તેનો સ્વભાવ છે એવી ઓળખાણ થાય છે, અને એવી ઓળખાણ થતાં સ્વભાવને તે દ્રષ્ટિકોણથી જોતા, તે દૃષ્ટિકોણથી જોવું, અવલોકન કરતા, વિચારે નહીં, એટલે વર્તમાન એનું પકડે છે, સ્વભાવનું વર્તમાન પકડે છે. શું વિચારમાં તો ત્રિકાળી સ્વભાવ છે, અવલંબનમાં એનું વર્તમાન છે, અવલંબનમાં ત્રિકાળી નથી, એટલે એને કારણ શુદ્ધ પર્યાયમાં લઈ ગયા છે પદ્મ પ્રબમલધારી દેવ. તે દ્રષ્ટિકોણને સ્વભાવથી જોતા અને સ્વપણે ભાવતા, એના ઉપર ભાવ આવે છે, ભાવે અમને આના ઉપર બહુ ભાવ છે, અતિરાગ હોય તો શું કે અમને એના ઉપર બહુ ભાવ છે, ઘણો ભાઈ એને જોતા ભાવ આવે છે એમ નથી કહેતો માણસ, એની રુચિ અને પ્રીતિને રસને બતાવે છે. તે દ્રષ્ટિકોણથી સ્વભાવને જોતા ભાવતા ભાવતા જ શક્તિનું વ્યક્ત પરિણમન થવા લાગે છે, એ શક્તિનું જેવું એનું સ્વભાવ રૂપે અવિકૃતપણે અંતર્મુખપણે વ્યાપે વ્યાપક ભાવે જે પરિણમવાનો સ્વભાવ છે એવું જ એનું પરિણમન થવા લાગે છે. દ્રવ્યાનું સારી શુદ્ધ પરિણમન ઉત્પન્ન થવાનું આ વિજ્ઞાન છે. શું કહે છે? આવી જે શક્તિ છે અવિકૃત અંતર્મુખ વ્યાપે વ્યાપક ભાવે પરિણમવાનો જેનો સ્વભાવ છે, એવું જે દ્રવ્યનું સ્વરૂપ છે શક્તિરૂપ, એને દ્રવ્યાનુસારી એને અનુસરીને શુદ્ધ પરિણમન જે થાય તે આ પ્રકારે ઉત્પન્ન થાય છે એવું આ વસ્તુનું વિજ્ઞાન છે. શુદ્ધતા ઉત્પન્ન કરવાનું આ વિજ્ઞાન છે. કેવી રીતે શુદ્ધ પરિણમન ઉત્પન્ન થાય એની આ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે. આ વિજ્ઞાનની સમાજ એટલે બધા આત્માઓનો સમૂહ કે પરમાણુનો સમૂહ. સમાજ કોણ? જે વ્યક્તિને લાભ છે તે સમષ્ટિને લાભ છે. એક આત્માને લાભ થાય, બીજા આત્માને લાભ થાય, ત્રીજા આત્માને લાભ થાય, અનેક આત્માને લાભ થાય. સમાજ તો એક સમૂહવાચક નામ છે. અનેક વ્યક્તિઓનો સમૂહ તે સમાજ. સમૂહવાચક નામ છે ને, હે? તો એક વ્યક્તિને લાભ થાય, બીજીને થાય, ત્રીજીને થાય, ચોથીને થાય, તો સમાજને લાભ થયો કે ન થયો? એક વ્યક્તિને લાભ થાય ત્યારે બધાને લાભ ન થાય ને વારા ફરતી થાય એમ ગણો. તો જે વ્યક્તિને લાભ થાય એ વ્યક્તિ બીજાને કેવી રીતે લાભ થાય એ કહી શકે? નહીતર વિષય એટલો ગૂઢ છે, એટલો ગુપ્ત છે. શું આ ગુપ્ત ચમત્કાર સૃષ્ટિને લક્ષમાં નથી કહ્યું ને શ્રીમદજી? આ ગુપ્ત ચમત્કાર છે. સંસારી પ્રાણીમાંથી પરમાત્મા થઈ જાય એવો આ ગુપ્ત ચમત્કાર છે. આ બકરામાંથી માણસ કરે છે કે નહીં? જાદુગર લોકો એ તો ટ્રિક્સિન છે બધા. માણસ માણસ રહે છે, બકરો બકરો રહે છે, એ તો ફેરવી નાખે છે. પણ અહીં તો સંસારી પ્રાણીમાંથી ત્રિંચમાંથી સિદ્ધ થઈ જાય એવો ખાસ ખરેખર ચમત્કાર છે. તો એવો જે ચમત્કાર છે એ સમાજને કહી શકે છે, સમજાવી શકે છે, એનું નિરૂપણ સમાજમાં કરી શકે છે. એ સમાજને લાભ ખરો કે નહીં? હે, આપણે કેમ કહીએ છીએ કે આવા વિતરાગ ધર્મના નિર્ગ્રંથ માર્ગના પ્રકાશક શ્રી ગુરુ જયવંત વર્તો? શું કહીએ છીએ આપણે? શ્રી ગુરુ જયવંત વર્તો. જયવંત વર્તો નહીં, ત્રિકાળ જયવંત વર્તો એમ કહીએ છીએ કે નહીં? હવે એક દ્રવ્ય તો બીજા દ્રવ્યનું કરી શકતો નથી. શું વિજ્ઞાન છે તો એમ કેમ કહીએ છીએ? છતાં નિમિત્ત નૈમિતિક સંબંધ પણ જગતમાં છે. એ નિમિત્ત નૈમિતિક સંબંધ જોઈને એમ કહેવાય છે કે જો શ્રી ગુરુ જયવંત હોય, જીવંત હોય, જયવંત હોય એટલે જીવંત હોય, તો એમના ઉપદેશથી અનેક જીવો સંસાર પાર કરી જાય છે, કરી જાય છે કે નહીં? એટલા માટે જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો એમ કહેવાય છે. એ સમાજને લાભ ખરો કે નહીં? હે, નહીતર તો ગુરુની તબિયત બગડે તો કાંઈ નહીં, તો પૂર્વકર્મનો ઉદય છે એમનો. આપણે એમાં ફેરફાર કરી શકતા નથી, એ પોતે ન કરી શકે, આપણે ક્યાંથી કરી શકીએ? હાલો આપણે ઘર ભેગા થઈ જાઓ, શું કરવું? હે, તો પછી ગુરુની વયાવચ કરવી, ગુરુની સેવા કરવી એ પ્રશ્ન રહેતો નથી. કેમ કે સમાજને શું લાભ છે? એમને લાભ થયો પણ સમાજને શું લાભ છે? એ સમાજને લાભ છે, એમાંથી અનેક અનેક જીવોને લાભ થાય છે. એ સમાજનો જ લાભ છે ને, બીજું શું છે? હે, થાય કે ન થાય એમના નિમિત્તે, કરતા થઈને ન થાય પણ નિમિત્તપણે તો કામ કાર્ય થાય કે ન થાય? આમ વર્ણનના અનેક પ્રકાર હોવા છતાં, શું છે, ત્રણ ચાર પ્રકારે વિધિનો વિષય લીધો, એમ અનેક પ્રકારે વર્ણન હોવા છતાં ભિન્ન ભિન્ન ધર્માત્માઓની વાણીમાં એ વિધિનો વર્ણન અનેક પ્રકારે આવે છે, છતાં વિધિ તો એક જ પ્રકારે છે. જે પ્રકાર છે સમગ્રપણે એ પ્રકાર બધાનો એક સરખો છે. કહેવાની પદ્ધતિ કોઈના કોઈ પડખેથી, કોઈની કોઈ પડખેથી, કોઈની કોઈ પડખેથી, છતાં પણ બધાને પરિણમવાનો અને કાર્યની પદ્ધતિનો પ્રકાર તો બધાને એક જ છે. પ્રસિદ્ધ લક્ષણથી પ્રસાધ્યમાન સ્વભાવની એટલે કે પરમ તત્વની મહાનતા જ એવી છે કે સમસ્ત જગત સહજ ગૌણ થઈ જાય, આખું જગત ગૌણ થઈ જાય એવી એની માન્યતા છે, એવી જ એની મહાનતા છે. પણ એ મહાનતા ક્યારે? કે પ્રસિદ્ધ લક્ષણથી પ્રસાધ્યમાન જે સ્વભાવ છે એની પ્રસિદ્ધિ થાય ત્યારે, જ્ઞાનમાં એની ઓળખાણ થાય ત્યારે. એ પણ લક્ષણનું લક્ષણ છે. આ લક્ષણ એટલે ઓળખાણ થઈ, લક્ષણથી ઓળખાણ થઈ. ઓળખાણ થઈ એનું શું લક્ષણ? કે જગત આખું એને ગૌણ થયા વિના રહે નહીં. કેમ કે જે લક્ષણથી, જે જ્ઞાન લક્ષણથી, પ્રસિદ્ધ જ્ઞાન લક્ષણથી આત્મા લક્ષમાં આવ્યો, પરમ તત્વનું ઓળખાણ થઈ, એ એટલું મહાન છે કે આખું જગત સહજપણે ગૌણ થઈ જાય છે. સહજ જગતને ગૌણ કરવા માટે કોઈ કૃત્રિમતા કરવી પડતી નથી, કોઈ વિચારણા કરવી પડતી નથી, સહજ જ થાય છે. એટલી મહાનતા છે કે એની મહાનતા પાસે આખું જગત તુચ્છ પાસે છે. જગતનું ગૌણપણું કરવા, જગતનું ગૌણપણું કરવા માટે કૃત્રિમ વિકલ્પ અથવા કોઈ અન્ય ચેષ્ટા કરવી પડે નહીં, બીજો કોઈ પ્રયત્ન ન કરવો પડે, કોઈ વિચારણા કરવી પડે નહીં. એનું લક્ષણ છે કે ઓળખાણ થઈ છે. એ આત્માની મહાનતાથી મહાનતા એટલી ભાસે છે કે એની ગૌણતા થાય જ નહીં, એની મુખ્યતા રહ્યા જ કરે, અને એની મુખ્યતામાં જ પરિણમનનો પ્રવાહ ચાલે, એની ગૌણતા થાય જ નહીં, એ ઓળખાણ થયાનું લક્ષણ છે. અને પરિણમનનો દોર મુખ્યતા ગૌણતા ઉપર છે. જીવના પરિણમનનો દોર મુખ્યતા ગૌણતા ઉપર છે. જીવ શેની મુખ્યતા કરે છે એના ઉપર એના પરિણમનનો પ્રવાહ ચાલ્યો જશે. બીજું જાણતો હશે તો પણ ગૌણ રહી જશે. ખબર છે આત્મા પરમાત્મા છે, પણ અત્યારે અમને આ બધી ઉપાધિ છે એનું શું? એની મુખ્યતામાં આત્મા પડ્યો રહેશે. અને પ્રતિકૂળતાના ગંજ ખડકાઈ ગયા હશે, આખી દુનિયા પ્રતિકૂળ થઈ ગઈ હશે, પણ જેને પોતાના પરમ તત્વની મુખ્યતા આવશે એનો પરિણમનનો પ્રવાહ અંતર્મુખ થઈને ચાલશે. એને કોઈ ઉપાધિ, આદિ વ્યાધિ, ઉપાધિ, દુઃખ ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે, એને દુઃખ ઉત્પન્ન કરી શકતી નથી. પ્રથમ શુદ્ધોપયોગનો જન્મ ઉક્ત ભેદ જ્ઞાનના પ્રયાસનું ફળ છે. હવે પહેલો વહેલું જે સમ્યક દર્શન પ્રગટ થાય છે, જે શુદ્ધોપયોગના કાળે સમ્યક દર્શન પ્રગટ થાય છે, એ પ્રથમ શુદ્ધોપયોગ છે. પહેલા શુદ્ધોપયોગમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ છે, એ જ વખતે સ્વરૂપલીનતા છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પહેલો વહેલો ત્યાંથી પ્રારંભ થાય છે. તે શુદ્ધોપયોગનો જન્મ ઉક્ત ભેદ જ્ઞાનના પ્રયાસનું ફળ છે. જ્યારે જીવ ભેદ જ્ઞાનરૂપ વિધિમાં પ્રવેશ કરે છે અથવા પ્રથમ ઉપરના ભેદ જ્ઞાનથી ઓળખાણ કરે છે, ઓળખાણ થઈને સહજ ભેદ જ્ઞાનમાં પ્રવર્તે છે, ત્યારે એનું પરિણામ સરવાળે શુદ્ધ ઉપયોગમાં આવે છે. પરિણામ એટલે ફળ. અને ત્યારે જ સર્વગુણાંશ એવું સમ્યક્ત્વ પ્રગટ થાય છે. અને ત્યારે આત્માના અનંત ગુણો શુદ્ધ થઈને સમ્યક્ત રૂપે પ્રગટ થાય છે. એ સમ્યક્તનો લક્ષણ છે કે જેમાં સર્વ ગુણો સમ્યક થઈને, સમીચીન થઈને, અંતર્મુખ થઈને પરિણમવા લાગે છે, અનંતે અનંત ગુણ. અને અહીંથી જ સાક્ષાત મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. અહીંથી મોક્ષ માર્ગ શરૂ થાય છે. મોક્ષ માર્ગી ધર્માત્માને ભેદ જ્ઞાન યાદ કરવું પડતું નથી કે ગોખવું પડતું નથી. જે મોક્ષ માર્ગમાં ઊભા છે અથવા વિચરે છે એવા ધર્માત્માને ભેદ જ્ઞાન સહજ જ થયા કરે છે. એને યાદ કરવું પડે, ગોખવું પડે, સ્મરણમાં લેવું પડે એમ નથી, ચાલતું જ હોય છે. શું છે કે જ્ઞાનની ધારા, જ્ઞાન જ્ઞ જ્ઞ જ્ઞપણે જ્ઞાનની પરિણામની ધારા તો અવિરતપણે ચાલુ છે. એ જ્ઞાન ધારા ઉપર પોતાના સ્વપણાથી એવી પકડ છે કે રાગથી છૂટા પડી ગયા છે. એટલે જે કાંઈ રાગાદી થાય છે તે જણાય છે, અન્ય જ્ઞેયોની પણ જ્ઞાનમાં આકૃતિ આવે છે એ પણ જણાય છે, પણ બધું પરપણે જણાય છે. સ્વપણે પોતાના જ્ઞાન સ્વભાવ સિવાય સ્વપણે કાંઈ જણાતું એ સહજ જ છે. જ્ઞાનની ધારા તો બધા જીવને ચાલે છે, જ્ઞપણે જ્ઞ 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 જ્ઞપણે જ્ઞાનની ધારા તો બધા જીવને ચાલે છે, પણ સ્વપણો બીજે હોવાથી, સ્વપણે બીજે લક્ષ્ય હોવાથી રાગમાં ને રાગના વિષયમાં પોતે આનાથી જુદો પડી ગયો છે. પોતાના જ સ્વભાવથી પોતે જુદો પડી ગયો છે અથવા પોતાના સ્વભાવને પોતે વિસ્મૃત કરી દીધો છે, ચૂકી ગયો છે. એટલે શ્રીમદજી કહે છે કે જેણે અવ્યક્તને વ્યક્ત કર્યો, આવું જે અવ્યક્ત તત્વ અનાદિથી હતું પરમ તત્વ એને વ્યક્ત કર્યું, અને આખું જગત વ્યક્તપણે પ્રતિભાસતું હતું તેને જેણે અવ્યક્ત કર્યું એટલે ગૌણ કરી નાખ્યું, એવા મહાત્માઓને નમસ્કાર હો. મથાળું બાંધે છે ને, પત્રના મથાળા આવા બાંધ્યા છે. ભેદ જ્ઞાન તેમને યાદ કરતું કરવું પડતું નથી, ગોખવું પડતું નથી, પરંતુ સહજ એટલે કે ભેદ જ્ઞાનનો વિકલ્પ કર્યા વિના, ભેદ જ્ઞાન સ્વવિકલ્પ દશામાં પણ પરિણતિ રૂપે નિરંતર વર્તે છે. એ એમની પરિણતિ થઈ ગઈ છે. ભેદ જ્ઞાનને ઉપયોગ બહાર જાય છે, પુરુષાર્થની મંદતાને લીધે ઉપયોગ બહાર જાય છે. એ મંદતા છે પુરુષાર્થને, એટલો દોષ છે, પણ તે અલ્પ દોષ છે. અને એવા અલ્પ દોષને લઈને પણ બહાર ઉપયોગ જાય છે તો પણ ભેદ જ્ઞાન છૂટતું નથી, ભેદ જ્ઞાન ચાલુ ને ચાલુ રહે છે. એટલે ઉપયોગથી પણ અભેદતા નથી થતી, રાગ સાથે કે પરદ્રવ્ય સાથે ઉપયોગથી અભેદતા સધાતી નથી. ઉપયોગમાં પણ જુદાપણો રહી જાય છે, કેમ કે લબ્ધ ઉપયોગ થઈને એક પર્યાય હતી, લબ્ધ ઉપયોગ થઈને એક પર્યાય હોવાથી ઉપયોગ ભિન્ન રહે છે, ઉપયોગ એક તન્મય થતો નથી. તીવ્ર રાગ આવે તો પણ ઉપયોગ રાગમાં તન્મય ન થાય, ઉપયોગ જુદો ને જુદો રહે, ગમે તે અવસ્થામાં ઉપયોગ જુદો ને જુદો જ રહે. આ એક પરમા ઉપયોગ, ઉપયોગની દિશા પર તરફ, લબ્ધની દિશા સ્વ તરફ, એક પરિણામમાં બે દિશા થવા છતાં એ પરતરફની દિશાવાળો અંશ એકત્વ સાધતો નથી, કેમ કે પર્યાય અખંડ એક છે. માટે પ્રભાવ ઉપયોગ ઉપર પરિણતિનો છે, પ્રભાવ ઉપયોગનો પરિણતિ ઉપર નથી આવતો. બે અંશમાં લબ્ધ અંશ બળવાન છે, ઉપયોગ નિર્બળ છે, એટલે ઉપયોગ બેકાર જાય છે. જ્ઞાનીનો બાહ્ય પદાર્થમાં જતો ઉપયોગ, બાહ્ય પ્રવૃત્તિમાં રહેતો ઉપયોગ નિષ્ફળ જાય છે, એનું કારણ આ છે.
હમ
ઉપયોગમાં ભિન્નતા રહે છે, હા, એકત્વ ન થાય, તન્મય ન થાય. નહીતર તો તીવ્ર રસથી જ્યારે ક્રોધ થાય, જ્ઞાનીને ક્રોધ થયો માનો, જ્ઞાનીને ક્રોધ થાય, હા, જ્ઞાનીને ક્રોધ, બીજાને ખબર પડે એવી રીતે ક્રોધ થાય, બીજાને ખ્યાલ આપે કે અત્યારે ગુસ્સો છે, શું, છતાં ઉપયોગ તન્મય ન થાય. એ તો જાદુ છે એનો, ચમત્કાર જ છે એનો, ત્યારે તો બંધાતો નથી એમ કે છે. ઉપયોગ પ્રતિબદ્ધપણાને નહીં પામતો હોવાથી, તન્મયપણે પ્રતિબદ્ધતા નહીં સાધતો હોવાથી જ્ઞાની ભિન્ન રહે છે, અને એ જ જ્ઞાનીનું જ્ઞાનત્વ છે, બીજું કાંઈ નથી. નહીંતર તો પ્રક્રિયા સામાન્ય માણસ જેવી હોય છે, ખાય છે, પીએ છે, બોલે છે, રાગે રાગ દ્વેષ મોહ બધા પરિણામ જોવામાં આવે છે. રાગ દ્વેષ મોહના પરિણામ જે સામાન્ય માણસને જોવામાં આવે એવા જોવામાં આવે છે. પરિવારના એક સ્વજનનું મૃત્યુ થાય તો રડવું આવે, તો બીજા રડે છે, જ્ઞાની રડે છે, રડતા જવાય, ઠીક, તન્મય નથી. ગુસ્સો થતામાં તન્મય નથી, રાગમાં તન્મય નથી, આ તો વિશેષતા છે. નહીં નહીં, ઉપયોગમાં ભિન્નતા રહે છે, ઉપયોગમાં તન્મયતા થતી નથી. કારણ કે તો ઉપયોગના લબ્ધ તો એક પરિણામના બે ભેદ પાડ્યા છે, ખરેખર તો એક અખંડ પર્યાય છે, અને એક અખંડ પર્યાયમાં લબ્ધ બળવાન છે, ઉપયોગ નહીં, એટલે ભિન્ન રહે છે. બળ તો લબ્ધનું છે, પ્રભાવ લબ્ધનો છે, ઉપયોગ તો ઉપર છલ્લો ગયો છે, બિલકુલ ઉપર છલ્લો ઉપયોગ છે, એનો કયા, એનો કયા અસર નથી, એટલે તન્મયતા એમાં આવતી નથી. તન્મય થાય તો ખલાસ થઈ ગયું, તો દશા પલટીને અજ્ઞાન અને મિથ્યાત્વમાં આવી જાય. હા, એકત્વ સાધી જ લે છે, જ્યાં જ્યાં મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ જાય ત્યાં એકત્વ સાધે છે, જ્ઞાની એકત્વને સાધતા નથી, આ તો વિશેષતા છે.
ડોક્ટર વિનામે 22 ને